ਸ੍ਰੀ ਪੂਜਪਾਦ ਆਚਾਰਿਆ ਦੇ ਵਿਰਚਿਤ ਇਸ਼ਟ ਉਪਦੇਸ਼ આપણે એમાં 11મા શ્લોક એટલે ગાથા ઉપર આપણે પહોંચ્યા હતા. આમાં 24 નંબરનું પાન છે અને એનો આપણે અર્થ તો કરી લીધો હતો કે બે શું છે, વલવું હોય તો એમાં શું હોય છે, બે દોરીના છેડા હોય છે. એકને કેવું કરવું પડે, છોડવું પડે ને એકને ખેંચવું પડે. એવી જ રીતે રાગદ્વેષમાં કેવું હોય છે, રાગમાં શું હોય છે, વિષયોને કેવા કરીએ છીએ, ખેંચીએ, નજીક લાવીએ છીએ, અને જેના પ્રત્યે દ્વેષ તિરસ્કાર અણગમો હોય એને આપણે શું કરીએ છીએ, દૂર કરીએ. એમ અહીંયા એક સરસ એના પછી 25મા પાને ઈષ્ટોપદેશ જેની પાસે હોય એમાં 25મા પાને લખ્યું છે, જ્ઞાનાવરણમાં એવું લખ્યું છે, જ્યાં રાગ પોતાનો પગ જમાવે એટલે રાખે છે ત્યાં દ્વેષ અવશ્ય હોય છે. શું લીધી વાત, રાગ અને દ્વેષ બે કેવા છે, એક જ સિક્કાની બે સાઈડ છે. કોઈ કે મારી પાસે સિક્કો છે કોઈન, એમાં હોય ને હેડ એન્ડ ટેલ, તો એની પાસે કોઈ કે હેડ છે, ટેલ નથી તો, અને પણ નથી દેખાતો તો છે નહીં. અરે ભાઈ દેખાતું નથી પણ ત્યાં હોય હોય ને હોય છે. જ્યાં જ્યાં રાગ હોય ત્યાં ત્યાં દ્વેષ. બસ આપણે તો બોલી લેવું કે એમ કઈ કેમ હોય, રાગ હોય ત્યાં દ્વેષ હોવો જ જોઈએ, જરૂરી છે? અને જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ હોય જરૂરી છે? ન હોય ને. અમે તો બધા પ્રત્યે શું કરીએ, પ્રેમ કરીએ, સંભાવ જુદી વાત છે, પણ દરેક પ્રત્યે અમને તો રાગ છે. જો એક વિચારવા જેવું છે, ક્યારેય એવું પોસિબલ નથી, સંભવ નથી. જ્યાં જ્યાં રાગ છે ત્યાં છુપાયેલો, ભલે આપણને દેખાતા, કારણ કે રાગ એ શું કરે છે, આપણે મો લીધો તો સવાના, એ રીતે રાગ શું કરે છે, અનેક પ્રકારના પદાર્થો છે એમાંથી એ સિલેક્ટ કરે છે, ડિવિઝન કરે, ભાગલા પાડે છે કે આ મને ગમે છે. એક્ઝામ્પલ લઈએ, 5 ટેસ્ટ લઈએ, એમાં કોઈ કે મને ગેળું ભાવે, ઘણાને ખાટો પણ ભાવતો હોય, તો એનો અર્થ શું થયો કે બીજા ભાવતા નથી, તો જે ભાવે છે એના પ્રત્યે શું થયો, રાગ થયો, અને જે ભાવતા નથી એના પ્રત્યે શું થયો. એટલે આ બે ધારા તો નિરંતર શું હોય છે, ચાલુ જ હોય છે. જ્યાં જ્યાં ઇષ્ટપણાનો રાગ ત્યાં અનિષ્ટપણાનો દ્વેષ. મને ઠંડક ગમે છે તો એનો અર્થ શું થયો, સમર આવે તો શું થાય, એને ન ગમે ને, ખાલી વિન્ટર જ રહેવું જોઈએ ને, અને કોઈ ના, મને તો થોડો તડકો હોય, ફ્રેશ એવું ગમે તો શું. આ આખું ઈષ્ટ અનિષ્ટની કલ્પનાથી આખું જગત મારા માટે આપણે વાત કરી હતી શું છે, એ પર જ્ઞેય છે, અને જ્ઞેય હોવાથી જાણવા લાયક છે, એમાં સારા ખરાબ માનવા લાયક નથી. બહુ જ વિચારી લઉં, મેં જેને સારા માન્યા છે ભવિષ્યમાં એ જ એને હું કેવા માનીશ, ખરાબ માનીશ. તો જીવનમાં એ પદાર્થો છે એની કલ્પનાથી આપણે ભાગલા પાડીએ છીએ. તો એક નારાયણમાં લખ્યું કે જ્યાં રાગ પોતાનો પગ જમાવે છે, એટલે રાગ જ્યાં એને પોષણ કરે છે ત્યાં એનાથી વિરુદ્ધના વિષયો પ્રત્યે એને શું હોય છે, દ્વેષ અવશ્ય, એસેન્શિયલી, જરૂરી, નિયમથી હોય છે. અને તે બંનેના રાગદ્વેષના અવલંબનથી મન અધિક વિકારી બને છે. મનમાં ક્ષોભ રહ્યા કરે, આકુલતા રહ્યા કરે, ચંચલતા રહ્યા કરે, શેની, કે આ મારો રાગનો વિષય છે એ છૂટી જશે તો, દ્વેષનો વિષય આવશે તો, જેમ બીજી ભાષામાં કહીએ અનુકૂળ વિષય છૂટવાનો અને પ્રતિકૂળ સંયોગ મળવાનો નિરંતર ભય રહ્યા કરે છે. જે કોઈ અનુકૂળ સામગ્રી જેને માની છે એ છૂટી જશે તો શું થશે, અને જેને હું ઈચ્છતો નથી એવું પ્રતિકૂળતા આવી જશે. અત્યારના ચિંતા નથી ને, હેલ્ધી છીએ ને આપણે, હેલ્ધી છીએ ને, ચિંતા નથી ને, કાંઈ છે કે નથી, નથી ને, કારણ કે આપણે બીમાર કોઈ દી પડવાના છે તો પછી એનો ભય નથી. બે ભય છે, હેલ્ધી માંથી ક્યારે પણ બીમાર થઈ જશું અને બીમારી ક્યારે આવી જશે બે ભય આપણે વ્યક્ત કરતા નથી. તો આ રીતે આ શું છે કે અનાદિકાળથી રાગ દ્વેષથી આ ચતુર્ગતિ પરિભ્રમણ 84 લાખ યોનિના પરિભ્રમણ એ થયા છે. તો એ રીતે આપણને અહીંયા એ 11માં શ્લોકમાં આપણને વાત કરી કે આ સંસાર આખું જે આખો સંસાર શેનાથી પ્રગટ થયો છે, રખડવાનું. રખડવાનું કહેવાય કે શું, કેવું કહેવાશે, ભટકવાનું કહેવાશે? કારણ કે કોઈ ભરોસો નથી આ ભવ અહીંયા છીએ, નેક્સ્ટ ભવમાં ક્યાં ચાલ્યા જશું. તો એ બધું ભટકવાનું એ શેના કારણે છે? રાગ અને દ્વેષ. અને એ રાગ દ્વેષનું મૂળ બંધ અધિકારમાં શું આવે છે? મિથ્યાત્વ ભાવ. મિથ્યાત્વ ભાવ છે રાગ દ્વેષની ઉત્પત્તિ છે અને એનાથી આખું પરિભ્રમણ આપણે કરી રહ્યા છે. હવે એની સામે 27 પાના ઉપર આપણે પહોંચીએ, 12મા શ્લોક ઉપરનું ઉપોદ્ઘાત રૂપે છે. હવે શિષ્ય પૂછે છે કે ભગવાન, જો તેમાં પણ એટલે સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો શું દો, તમને શું વાંધો? તમે કહો છો આ સંસારમાં રાગ દ્વેષ ને આવું બધું છે, પણ કોઈ કે અમે બધું કેવી રીતે રહેશું? અમે બધી અનુકૂળતામાં જ રહેશું. અમારે અમે હંમેશા શું કરશું? પુણ્ય જ કરશું. અહીંયા પુણ્ય કરશું એટલે નિયમથી ક્યાં જશું? નેચરલી. અને સ્વર્ગમાં જ પુણ્ય કરશું પાછા ક્યાં આવશું? મનુષ્યમાં. બસ અમે બીજે ક્યાંય જશું જ નહીં. એમ સંસારમાં કોઈ સુખી હોય તો તમને વાંધો શું છે? આ બધું મોક્ષનું કરવું ને એનો મોક્ષ માર્ગ ને પછી આ બધી ઉપાધિ ને બધું ઉપાધિ નહીં. આ 10 દિવસ છે એટલે આવવું પડે, શું થાય ના આવે તો બીજા પૂછે ક્યારે પૂરા થાય વિચારીએ. જીવનમાં એટલું વિચારું, આરાધના ક્યારેય દુઃખદાયક હોઈ શકે નહીં. અને જો દુઃખદાયક છે તો એ આરાધના નથી, સાધના નથી, ઉપાસના. અરે જેના ફળમાં આપણને અનંત આનંદ મળવાનો હોય એનો ઉપાય, એની સાધના, એનો માર્ગ, એની રીત પદ્ધતિ દુઃખમય કેમ હોય? જે સાકર જે છે એ પોતે ગળી છે તો એનાથી જે બનાવટ બધી જેનાથી મળે એ કેવું હશે? બધું ગળ્યું જ હશે. અથવા સાકર શેમાંથી બને? સામાન્યપણે આપણે સુગર કેનમાંથી બને ને, એ સુગર કેન કેવું હશે? કડવી હશે ને, તીખી હશે તો કેવી હશે? તો જે વિચારવું છે આપણે કે એ જો ગળી છે તેમાંથી બનતી સાકર પણ કેવી હોય છે? ગળી છે. પણ આ સંસાર છે એમાં મૂળમાં જ મિથ્યાત્વ છે, રાગ દ્વેષ કસાય છે, તેમાં સુખ ક્યાંથી હોય? અહીંયા આપણને એમ કે છે એ આપણી કલ્પના છે કે મને આ સંસારમાં હું પુણ્ય. અને એ તો કર્ણાનુયોગના સિદ્ધાંત છે. મેક્ઝિમમ જે આપણે જેને પુન કહીએ મિથ્યાદ્રષ્ટિના પુન, એ 3 પર્યાયમાં કેટલો વખત રાખી શકે છે મેક્ઝિમમ? એ તે 3 પર્યાયમાં, 2 ઇન્દ્રિયથી માંડીને મનુષ્યપણામાં નહીં. તો જેની તાકાત 2000 સાગરથી વધારે 3 પર્યાયમાં પણ નથી, એ અનંત કાળને માટે મોક્ષમાં કેમ લઈ જશે? આ કેવી છે? 3 પર્યાયની એ પણ મર્યાદા 2000 સાગર. અને મોક્ષની સિદ્ધ દશાની શું છે? સિદ્ધ દશાની ટાઈમ લિમિટ કેટલી હોય? ન હોય, પાક્કું ન હોય. કેમ ન હોય? કેમ ન હોય? સિદ્ધમાં અનલિમિટેડ ટાઈમ, અનંત કાળ કેમ, એવું કેમ હોય? આયુષ ન હોય સિદ્ધ ભગવાનનું? ન હોય. કેમ ન હોય? આયુ કેમ ન હોય? આયુષ કેમ ન હોય? આયુષ કર્મ નથી. વેરી ગુડ. આયુષ કર્મ નથી. હજી બીજું કઈ? હજી બીજું કઈ? અરે ભાઈ, શરીર જ નથી તો શરીર સાથે રહેવાની કાળની મર્યાદા છે નહીં હોય. આયુષ્ય શું છે? શરીર અને આત્માને એક જગ્યાએ રહેવાના કાળની મર્યાદા. સંયોગ ક્યારેય અનંત કાળનો ન હોય, સંયોગ બદલતો હોય. ભલે પ્રવાહ રૂપે અનંત કાળ છે પણ એકનો એક સંયોગ એ કાળની મર્યાદા લઈને આવતો. કારણ કે ચાલો આવું બધું શીખ, પ્રાણાનુયોગમાં આપણે શીખીએ ને, બંધન થાય છે એના ચાર પ્રકાર છે ને, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તો સ્થિતિ બંધ એટલે શું? કાળની મર્યાદા. જે કર્મ બંધાય છે એ પણ કાળની મર્યાદા લઈને આવે છે, તો એના નિમિત્તે મળતો સંયોગ મર્યાદાનો જ હોય ને. જેના નિમિત્તે સંયોગ મળે છે એ કર્મ જ પોતે કેવો છે? મર્યાદિત છે. તો એનાથી મળતો સંયોગ અને તેથી સિદ્ધ, અને એ વિચારવું છે એટલે કે સિદ્ધ ભગવાનમાં કાળની મર્યાદા કેમ નથી? કે જે સિદ્ધ સ્વભાવી હું છું એવો સ્વભાવ હવે પ્રગટ થઈ ગયો, તો સ્વભાવને ક્યારેય કાળની મર્યાદા હોઈ શકે નહીં. તો આ તો બધા સંયોગ, અને એ જ આપણી પરિણામોની વિચિત્રતા છે. અનિત્ય સંયોગમાં આપણે નિત્યતા ગોતીએ છીએ આપણે, અને એ રહેતું નથી એટલે આકુલિત થઈ જઈએ છીએ. કેવી ભૂલ કરીએ છીએ? અનિત્ય, નાશવાન, ક્ષણભંગુર સંયોગોમાં નિત્યપણું, શાશ્વતપણું, અવિનાશીપણું માનવું એ કોના જેવું આપણે કરીએ છીએ? ચોમાસાની મેઘલી રાત ખબર પડતી હશે, જ્યાં એકદમ ડાર્ક ક્લાઉડ હોય અને જેમાં તારા પણ ન થાય, ચંદ્ર અમાસ કીધો એટલે ચંદ્રમા તો નથી પણ સાથે એટલા ડાર્ક ક્લાઉડ હોય કે તારા પણ ન દેખાય એવા ટાઈમમાં સૂર્યનો પ્રકાશ ગોતવા જેવું છે. વિચારી લેવું જોઈએ આપણે કોના ઉપર આધારિત લઈને બેઠા છીએ અહીંયા. તો અહીંયા શિષ્ય તો પ્રશ્ન કરે છે કે આપ આટલું બધું મોક્ષનું અહીંયા સંસાર પણ કોઈ, એ આચાર્યદેવ હજી એનો જવાબ આપશે કે સંસારમાં જો સુખ હો તો પેલું એક સમજી લેજે કે જેને તું પૂજ્ય માને છે એ તીર્થંકરો રાજપાટ છોડીને મુનિદશા શું કામ લેશે? એ તો દરેકને 24 તીર્થંકરની તો ખબર છે ને, બધા જ કેવા હોય છે? રાજા જ હોય છે. અને રાજા પહેલાના જમાનામાં કિંગડમ હોય, રાજા ઇઝ ઓલ એન્ડ સોલ હોય, એમાં તો ત્રણ તો કેવા હતા? ચક્રવર્તી હતા. તો એ બધા, એને જો એનાથી આપણને કંઈક થોડીક પર્સન્ટેજ વાઇઝ હશે ને થોડું વેલ્થ આપણે સરાઉન્ડિંગ નહીં, 2-5% વધારે નથી કહેતો. તો જેની પાસે હતા એ પણ એ છોડે છે, નિર્ગ્રંથ મુનિ દશા લે છે અને સિદ્ધ દશાનો પુરુષાર્થ કશા માટે કરે છે? એમને એ ગ્રસ્ત દશામાં એ સંયોગમાં શું ઓછું લાગ્યું અને આત્મામાં શું અધિક લાગ્યું? કમસે કમ બીજું ન આવડે તો આ તીર્થંકરોના જીવનમાંથી કંઈક શીખીએ તો ખરા કે નહીં? પંચકલાણક જોતા હશું એમાં આવે છે ને, દેવ હોય છે કોની ભાવના કરતા હોય છે? જ્યારે વૈરાગ્યનો પ્રસંગ આવતો હોય ત્યારે પાલખી પેલી ઉપાડવામાં શું થતું હોય છે? વિવાદ નહીં, એકબીજા સાથે વાતચીત, સંવાદ છે. તેવો હોય સાધક આત્માઓ હોય છે, રાજાઓ પણ ઘણા હોય છે, આરાધક હોય છે, એ વિવાદ ન કરે એ તો એકબીજાથી કરતા હોય છે. તો એ ત્યારે સૌધર્મ ઇન્દ્ર શું ભાવના કરે? એ બહુ જ ખાલી એક વાક્ય પણ એ વિચારવા જેવું છે. અંતે શું એ કહે છે કે હે મનુષ્ય, મને માત્ર અંતર્મુહૂર્ત માટે. અંતર્મુહૂર્તમાં એ કેવી એની તીવ્રતા હશે? એને 32 લાખ વિમાનનો સ્વામી છે, આટલો વૈભવ છે અને એને ખટકે છે શું? અમે એક ગુણસ્થાન આગળ વધી નથી શકતા. આટલા બધા તીર્થંકરોના કલ્યાણક ઉજવે, વાણી દિવ્ય દિવ્ય બધું જ ઘણું કરે છે અને છતાં પણ અમને એક અણુવ્રત પણ નથી આવતું. મહાવ્રતની વાત તો આવા સંયોગ વચ્ચે પણ એને શું હશે? કાંઈ ખૂટતું હશે, ખટકતું હશે. અને આપણને હીનપુનવાળાને અલ્પ સંયોગ અનુકૂળતાનો મળ્યો ત્યાં સર્વાંગે સંતોષ માની અટકી જઈએ છીએ. જીવનમાં એની એક ભાવના કે અંતર્મૂર્ત મને એક મનુષ્યપણો આપો, હું મારી સાધનાને એ પૂર્ણ કરીશ. તો અહીંયા શિષ્ય પૂછે છે તો મોક્ષમાં સુખી રહે છે એવું શું કામ? અને એ રીતે એ પ્રશ્ન છે એનો ઉત્તર આપણને બારમા શ્લોકમાં આપણને આપે છે, 28મું પાનું છે, 12મો શ્લોક છે. આજે સમયસારની ગાથાઓ ગાય એ બાને એક જીભ ઉપર ચડે, સુંદર પદ્યાનુવાદ છે, એક ગાથાઓ છે, એના લોહીમાં આપણને એકબીજા અને ક્યારેક આ કરીએ તો એવી જ રીતે આપણે 12મી ગાથા આ શ્લોક છે એ સાથે ગાઈએ, પછી એનો અર્થ લઈએ. એક વિપદ ને ટાળતા જો આપણા દૈનિક જીવનના આવા દ્રષ્ટાંતો લઈને આચાર દેવ કહે. હવે અહીંયા તો સિટીમાં વસે એટલે ખબર ન હોય, ગામડામાં ઘટી યંત્ર કોને કહેવાય જે પાણી માટે બહાર કાઢવા માટેના હોય છે ને, ચક્ર ફરતું હોય છે, એવું કદાચ જોયું ન હોય, ક્યાંક તો જોયું હોય કદાચ. તો એ અહીંયા દ્રષ્ટાંત આપણને એ આપે છે કે જેમ પેલા દ્રષ્ટાંત વાંચે, પદિકા જેમ ઘટી યંત્રમાં એક જાય, જેવી રીતે એક આખું વ્હીલ હોય અને વ્હીલમાં શું લટકાવ્યા હોય, સાથે બાંધેલા કર્યા હોય બકેટના માને ડબ્બા, અને એ જે પાણીનો હોય ને એમાં ફરતું હોય, તેનો અર્થ શું થાય, જે નીચે આવે ડાઉનવર્ડ એ કહેવાય છે પાણીથી ભરાઈ જાય, અને પછી અપ જાય, અને અપ બધા કેવા હોય છે, ભરેલા જ પાછા આવતા હોય છે. પાકું જોયું છે કોઈ દી? નથી જોયું ને? તો ઉપર જાય તો ભરેલા રહે, એવું ન રહે, ખાલી થાય તો પાછા શું થાય છે, ક્યાં સુધી ચાલે? કન્ટિન્યુ ચાલે. આ એના જેવું સંસાર ચક્ર છે. અનુકૂળતા આવી નથી ત્યાં ખાલી થઈ નથી, અને પ્રતિકૂળતા આવે છે. જીવે સ્વીકારે કે ન સ્વીકારે એ સત્યને સ્વીકારવું પડશે. જેમ ઘટી યંત્રમાં એવું ક્યારે બન્યું હશે, બધા જ ડબ્બામાં પાણી હશે, અથવા જે લટ કર્યું હશે બધે ક્યારેય નહીં હોય? તો એવું અમને તો બધી રીતે ગુજરાતીમાં શું કહેવાય નહીં ખબર, સરખાય છે નહીં, બધી હેલ્થ વેલ્થ બધી રીતે, અમારું સોશિયલ સ્ટેટસ ને બધું દસે આંગળી સેમાં છે. ક્યારે પણ વિચારવું નહીં, અનિશ્ચિતતામાં જીવીએ છીએ અને સુખી માનીએ છીએ, ગેરંટી છે. અત્યારે હેલ્ધી લાગતું શરીર, બધું સરખું લાગતું, કોન્સ્ટન્ટ રહેવાનું છે. અત્યારના નિરોગી સુતેલા છે ને સવારના ઉઠશું ત્યાં સુધી કોઈ રોગ પણ થઈ ગયો હશે. દિવસના જાગ્યા છે, સાંજ પડે હોઈ શકે કે નહીં, હોસ્પિટલાઇઝ હશો કે ન હોય, એવું નહીં, હેલ્ધી થઈને આપણે થયા છે. તો આનું નામ શું કહેવાય, અનસર્ટન્ટી છે, અનિત્યતા છે, અનિશ્ચિતતા છે, અને આપણે શું માનીને બેઠા છીએ, નિશ્ચિતતા. અહીંયા એમ કહે છે તો એ જેમ ઘટી અંતમાં એ કદી ભરાણું નથી અને ત્યાં ખાલી થયું નથી. વિદ ઇન નો ટાઈમ ઉપર જશે તો ઓટોમેટિકલી એ ખાલી પાછું ભરે. એમ આ સંસારની અંદર કોઈ એમ કહેતા હોય કે અમે નિરંતર સુખી છીએ, એ પોતાની જાતને છેતરે છે. એ પોતાના દુઃખને વ્યક્ત નથી કરતા, બાકી દુઃખ તો અંદરમાં. અને એની માટે બહુ જ વિચાર કરીએ, હર સમય કાંઈક ને કાંઈક ડિઝાયર ઈચ્છાઓ થાય છે કે નથી થતી? તો જે કોઈ ઈચ્છા થાય છે એ શેના માટે થાય છે? સુખી છીએ એટલે કે કંઈક લેકિંગ પાર્ટ છે, કંઈક અભાવ છે, એના માટે ઈચ્છા થાય છે. કોઈ પણ ઈચ્છા, ડિઝાયર, ડિમાન્ડ જે છે, નીડ, એ ક્યારે થશે? હેપી છીએ ત્યારે, હેપી સ્ટેટમાંથી કે અનહેપી, કે એ પદાર્થ વિના અમને શું છે, આખું દુઃખ છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો, ક્યા ઈચ્છત ખો વત સવે હે ઈચ્છા દુઃખ મૂળ. શું શબ્દ છે? ક્યા ઈચ્છત ખો વત સવે. તને ઈચ્છા થાય છે એ દેખાડે છે કે ત્યાં તું દુઃખમય છો, સુખને ખોઈ બેઠો છો. હે ઈચ્છા દુઃખ મૂળ. બધા દુઃખ ઈચ્છા છે. ઈચ્છા એક ડિમાન્ડ, ડિઝાયર થાય. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું હોઈ શકે, શું હોય છે? ઈચ્છા પ્રમાણે પદાર્થ મળશે કે નહીં મળશે? ઈચ્છા તો થઈ, બીજા નેક્સ્ટ સ્ટેપમાં ગેરંટી છે જેવું ઈચ્છે એવું મળશે?
ચલો મળ્યું વસ્તુ,
પછી
જેટલા પ્રકારમાં, ઘણી વાર ઠંડુ જોઈએ, ગરમ જોઈએ, કલરફુલ જોઈએ, સુગંધ વાળું છે, એક પદાર્થની ઈચ્છા થઈ સાથે કેટલી એની કન્ડિશન એપ્લાય થતી હોય છે. પછી હજી બીજી રીતે, જેટલો ટાઈમ જોતો એટલો ટાઈમ મળશે, જેટલો ઈચ્છા રાખીએ એટલો ટકી શકશે આપણે. આટલી બધી તો અનિશ્ચિતતામાં આપણે જીવી રહ્યા છીએ અને માનીએ છીએ કે મારું બધું કેવું છે, નિશ્ચિત છે, હું સુખી છું. જબ ઈચ્છા કા નાશ હો મિટે અનાદિપુલ, જે આપણે જિનેન્દ્ર ભગવાન જેમને કહીએ એના બે લક્ષણ ક્યાં હોય છે, સર્વજ્ઞ અને વિતરાગ. વિતરાગ એટલે શું? કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નથી. કેમ નથી ઈચ્છા? કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને કેમ કોઈ ઈચ્છા નથી? કારણ કે જે અતિન્દ્રિય પૂર્ણ આનંદ છે, અનંત આનંદ એમને પ્રાપ્ત, એટલું અનંત એટલે પરિપૂર્ણ અતિન્દ્રિય આનંદ, એટલું નહીં, અનાદિકાળ માટે ન મળી ગયો. કદાચ આનંદ હોત, અધૂરો હોત તો શું થાત? મારે હજી પૂરો જોવે છે. પૂરો મેળ્યો અને અમુક કાળ માટેનો હોત તો શું થાત? હજી પરમેનન્ટ જોવે છે. તો જે અરિયંત પરમાત્મા સિદ્ધ ભગવાનને જે આનંદ પ્રગટ્યો છે એ કેવો છે? કાળ અપેક્ષાએ પણ પરિપૂર્ણ અને ક્વોન્ટિટીની અપેક્ષાએ પણ, અને તેથી કોઈ હવે ઈચ્છા જ નથી રહી. જ્યારે આ સંસારમાં શું હોય છે, કોઈને કોઈ જીવ હશે, શું હશે, કોઈને કોઈ ઈચ્છાથી એ દુઃખી જ હોય છે. તો દ્રષ્ટાંત શું આપ્યું? ઘંટી યંત્રમાં જેમ પાણી ભરાય છે ને પાછું ખાલી થાય છે, એક ઈચ્છા તો કોઈને એમ થાય કે હું ભૂખ લાગી અને એમાં મને ડિલિશિયસ ફૂડ મળ્યું તો મારી ખાવાની ઈચ્છા ગઈ ને, એટલે તો હું સુખી થયો કે નહીં? હા કે ના? ભાવતું ભોજન મળ્યું અને ખાવાની ઈચ્છા, એવું બને કે ન બને? કેમ? ભાવતું ભોજન મળી ગયું, ઇનફ જો ક્વોન્ટિટીનું મળી ગયું, જેવું જોતું તું મળી ગયું, તો ભૂખની ઈચ્છા તો ગઈ કે નહીં? તો સુખી થયા નહીં આપણે? અરે, એક ભૂખની ઈચ્છા ગઈ એની સાથે બીજી કેટલી ઈચ્છા આવી ગઈ કે ના, આજ તો બહુ ખવાઈ ગયું, પણ હવે શું થશે, થોડો આરામ તો કરવો જ પડશે. આરામ કરીને ઊભા થયા નહીં ત્યાં શું થશે જીવનમાં? આ એક ગુરદેશીના જીવનમાં આવો એક પ્રસંગ બન્યો હતો. એક ભાઈ એમ એવો જ પ્રશ્ન એવું કર્યું હતું કે અમે કે અમને ભૂખ લાગે, ખાઈએ છીએ તો અમને થઈ જાય, આનંદ થઈ જાય છે, તો એમાં આ બધું ધર્મ કરવું ને એવું બધાની શેના માટે, એવી જાતનો એક પ્રશ્ન હતો. તો ગુરુદેશી અને ત્યારે ને ત્યારે એ ભાઈને એવી જ રીતે કે ચલો તમને એમ થયો કે ભૂખ ખાધું એટલે મારી બધું દુઃખ ને ઈચ્છા ને બધું મટી ગયું, તો પહેલા ખાધું અને ખાધા પછી શું થશે, હવે આરામ, આરામ થયા પછી થોડું પેટમાંથી ખાલી થશે તો પાછું ફરીથી ભૂખ લાગશે. ગુરુદેવ ત્યારે ને ત્યારે કીધું, તો તમારે ધર્મ કરવો છે કે ખાલી ભોજન આદિમાં જ રહેવું છે તમારે? એક એ સાયકલ છે, વિશેષ સર્કલ છે. ભૂખ લાગ્યું અને એવું પણ નથી, ભૂખ લાગ્યું શું, ભોજન લેશું એટલે ડાયજેસ્ટ થશે, કે ઘણી વાર ઉલટું પણ પડતું હોય છે, હોય છે કે ના? આવું બધું જીવનમાં પણ ક્યાં વિચારણા ક્યાં છે? એક જીવનમાં પૂજ્ય બેનસીને વાક્ય, કસાયના વેગમાં તણાતા અટકવું, એક પછી એક ઈચ્છાઓના ફ્લોમાં, પ્રવાહમાં, કસાયમાં એવા જાય. એક કોઈક ઊંડી વિચારણા પણ આપણે કરતા નથી કે મારા જીવનમાં શું બની રહ્યું છે. તો અહીંયા આપણને ફરીથી આચાર્ય દેવે કહે છે કે જેવી રીતે ઓલું ઘટી યંત્રમાં છે એમ અહીંયા એક વિપદને ટાળતા, એક કોઈ પ્રોબ્લેમ આવ્યો માંડ માંડ એની સાતાના ઉદય મેટો. ભોજન લીધું એટલે એવું નથી, ત્યારે શું છે, સાતાનો ઉદય છે એટલે એનાથી ઠીક લાગે છે. એ માંડ જ્યાં થયા છે ત્યાં બીજી નવી ઉપદા થાય છે. બીમાર પડ્યા, દવા લીધી, પ્રોબ્લેમ સોલ્વ ને નહીં? તો શું હોય? કેમ બરોબર ટ્રીટમેન્ટ પ્રોપરલી થઈ ને ટોટલી, અરે થયા ત્યાં કે હવે બહુ વીકનેસ બહુ લાગે છે. એક પછી એક સેના સાયકલો ચાલ્યા કરતા હોય છે. સરસ મજાનું પાણી પીધું, કેટલા કલાક તરસ છે પાસે? અરે એનું તો નામ આ સંસાર છે. ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીને જગત સુખી માને છે, પણ ખરેખર તો ઇષ્ટનો સંયોગ છે એ વિયોગ થશે અને અનિષ્ટનો સંયોગ થશે. તો એ રીતે અહીંયા એક વિપદા જ્યાં મટે છે ત્યાં બીજી મીટા થયા વગર હોવાથી, જો એના માટે જોઈએ 29 પાન 29માં એની પહેલી જ લાઈન, તેથી દુઃખના કારણભૂત અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી છે. આમાં શું લખ્યું છે? વિપત્તિ એટલે આ બધી પ્રતિકૂળતાઓ, રોગ આદિથી બધું જ લઈને એ નિરંતર એક પછી એક બીજી આવતી હોવાથી સંસાર પછી શું વાંચશું આપ? ક્યારેક, કોઈક ને નહીં, અવશ્ય નહીં લેવું, નોટેશન. જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે દુઃખમય છે, બાકી સંસાર કેવો છે? સુખમય છે ને? નહીં, અનુકૂળતા હોય ત્યારે કેવો હોય છે સંસાર? કેવો હોય છે? સુખમય હોય ત્યારે કઈ નથી હોતું ને. જેની આકુળતા, અનુકૂળતા મળી છે એમાં આકુળતા હોય? અનુકૂળતામાં આકુળતા હોય? હા, અનુકૂળતામાં પણ ભોગવવાની આકુળતા છે અને પ્રતિકૂળતામાં દૂર કરવાની આકુળતા. આકુળતા કોમન છે. સંયોગો તારી કલ્પનાથી કહેવાતું માને છે અનુકૂળ અને પ્રતિકૂળ, પણ એમાં કોમન શું છે? કે જે અનુકૂળ સામગ્રી મળી છે મને સદાય ટકી રહે, અને પ્રતિકૂળતા આવે તો જલ્દી દૂર થાય. આકુળતા તો બેમાં રહે છે. માટે સંસાર અવશ્ય, અવશ્ય કોને કહેવાય? નિયમ, એટલે નિયમ તો શબ્દ છે જ, અવશ્ય, જરૂરી, નિશ્ચિત પણ એવા, પણ એનો જે બીજો કોઈ અર્થ, અવશ્ય, શ્યોરલી, 100% એનો અર્થ વેરી ગુડ. 100% એટલે શું? આમ જેના સંબંધી પછી કોઈ વિકલ્પ ન કરાય. સાકર અવશ્ય ગળી છે, સ્ટેટમેન્ટ આની જેમ જ. તેનો અર્થ શું થયો? પછી બીજો વિકલ્પ છે ન કરવાનો હોય. એમ અહીંયા કે છે સંસારમાં અવશ્ય શું છે? એ સંસાર વિનાશ કરવા, વિનાશ કરવા યોગ્ય છે. શું શબ્દ વાપરો છે? સંસાર, પેલા કારણ આપ્યું ડ્યુ ટુ. શું ડ્યુ ટુ? કે નિરંતર આપત્તિ દુઃખ જ છે એમાં, અને ધેર ફોર સંસાર કેવું છે? અવશ્ય. પછી શું છે? નાશની જગ્યાએ શું શબ્દ છે? શું ફરક છે? વિશેષે કરીને, એટલે કે નાશ કરું કે ન કરું પૂછતો નહીં, ઓછો કરું કે વધારે કરું પૂછતો નહીં. ઘરની અંદર ફાયર લાગ્યું પછી શું કરવાનું હોય? પૂછવાનું હોય ને, બહાર નીકળું કે ન નીકળું? ના ના, પૂછીને, આપણે બધું પૂછીને કરવાનું અથવા વિચારીને કરવાનું. શું કરીએ છીએ? હા, એ તો નિરાતે નીકળશું ને, કઈ ઉતાવળ શું છે બધી? નહીં, કેટલા જલ્દી નીકળશું? પણ રસ્તો નહીં દેખાતો હોય તો એકદમ સ્મોક હશે તો? અરે, જગતની જેમ સંસારમાં એક સમય પણ રહેવા યોગ્ય નથી. એનો એવો વિનાશ કરજે કે ફરીથી અંકુરો ઉત્પન્ન થાય. સમયસારની 38 ગાથામાં એક, ક્યારેક શાસ્ત્રના એ વાક્ય તો આમ માઇન્ડમાં ગુંજવા જોઈએ કે આચાર્યદેવ શું લખે છે. 38 ગાથામાં કોની વાત છે? સમયસારમાં 38 ગાથામાં શિષ્ય જેને ગુરુની વાણીથી સમ્યક દર્શન થયું છે એ શિષ્યનું એટલું જોર છે કે ફરીથી અંકુર ઉત્પન્ન ન થાય એવો મોહનો મેં નાશ કર્યો છે. આચાર્યદેવના સામર્થ્યની વાત તો નહીં. આચાર્યદેવ કહે છે કે સમયસારના શ્રોતા અમારા શિષ્ય કેવા હોય, કે સંસાર મિથ્યાત્વનો નાશ કરું કે ન કરું, એને મંદ કરું કે ન કરું, એવો પ્રશ્ન નથી. કેવો નાશ કરું? વિનાશ, જેનું ફરીથી એમાંથી કોઈ અંકુર, એમાંથી કાંઈ ઉત્પન્ન ન થાય. તો અહીંયા કહે છે આવો સંસાર નિશ્ચિતપણે એના વિચાર, વિકલ્પ કે પ્રશ્ન પણ પૂછતો નહીં, એવો વિનાશ કરવા યોગ્ય છે એમ તું એ જાણ. એમાં જ પછી ભાવાર્થમાં પણ સરસ આગળ લખ્યું છે. ભાવાર્થમાં બીજો પારખ વાંચીએ. માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય, સેમ શબ્દો રિપીટ કર્યા. એ હવે કેવી રીતે? કે સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ થતા, જે આ પેલો પ્રારંભ, જે સંસારનો વિનાશ કરવાની આપણને વાત કરી, એનો શરૂઆત પ્રોસેસનો સેનાથી થવાનો છે? સંસાર પ્રત્યેની રૂચિ. રૂચિમાં શું લેશું આપણે? શ્રદ્ધા. જેને જેની શ્રદ્ધા રૂચિ છૂટી તો એના પ્રત્યેનું એનું વલણ પણ છૂટા વગર રહેશે નહીં. જેમ ડાયાબિટીસ થયું છે, ડોક્ટરે ના પાડી ગળું નહીં ખાવાનું, અને એક આપણું મન પણ એવું થઈ ગયું તો પછી શું થશે? કોઈ ખાતું હશે તો પણ મન નહીં ખાય. એક રૂચિના અભાવે એની ઉપેક્ષા થતી જશે. તો પેલું શું કરવું છે? સંસાર પ્રત્યેની રૂચિનો, સંસાર પ્રત્યે એટલે બાયના સંયોગો પ્રત્યેની રૂચિનો ત્યાગ થતા, એટલે કે એનો અર્થ તેના તરફ ઉપેક્ષા બુદ્ધિ થતા, શું આવ્યું બે? શું આવ્યું? રૂચિનો અભાવ તો ઉપેક્ષા વૃત્તિ. શું આવ્યું બે? ખરેખર રૂચિ સાથે જ્ઞાન લઈ તો જ્ઞાન સાથે વૈરાગ્ય. ઉપેક્ષામાં કોણ આવી ગયું? વૈરાગ. અને અહીંયા રૂચિમાં શ્રદ્ધા સાથેનું જ્ઞાન. તો જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય, જેમ નિજ અધિકારમાં આવે છે ને, નિજાધિક જ્ઞાન વૈરાગ્ય શક્તિથી જીવનમાં, આપણા જીવનમાં એક શીખવા જેવું છે, જેમ જેમ તત્વનો અભ્યાસ થતો જાય એવી રીતે સહજપણે શું થવું જોઈએ? બાહ્ય વિષયો પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થવી જોઈએ. તત્વનો અભ્યાસ કરે સારી વાત છે, પણ એના એ જ બાહ્ય વિષયો પ્રત્યે જો ઝુકાવ લગાવ રહ્યા કરે છે તો એ તત્વ અભ્યાસનું ફળ શું આવ્યું? આપણી કોઈ એવી દશા મુનિરાજ જેવી કે 9-9 કોટીએ ત્યાગ એવું નથી, પણ કમસે કમ આપણી ભૂમિકામાં એમને સમજ્યું કે આવા બધા ચારિત્ર સંબંધીના દોષનો વાંધો નહીં ને, વાંધો એનો શું? એ તો બહુ અલગ એવું નહીં, એવી સ્વચ્છતા ન કરવી. ઘણીવાર વિચારવું, પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં હું લાભ નથી લઈ શકતો, એ મારા પુણ્યહીનતા છે. તો જીવનમાં અહીંયા ફરીથી કે જ્યાં પોતાને રૂચિનો બાહ્ય વિષયનો ત્યાગ છે, રૂચિનો, તો ઉપેક્ષા થતા અને ક્રમે કરીને ચારિત્રનો પુરુષાર્થ થશે તો સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ, અહમ ભાવ, કર્તૃત્વ ભાવ તથા અહીંયા સુધી કોણ આવ્યું? પર પદાર્થો પ્રત્યે ત્રણ શબ્દ આવ્યા, મમત્વ ભાવ, અહમ ભાવ અને કર્તૃત્વ ભાવ. શું આવ્યું? સમય સારથી વિચારીએ તો શું આવી ગયું? મમત્વ ભાવ અને અહમ ભાવમાં જીવ અજીવ અધિકાર આવી ગયો, અને કર્તૃત્વ ભાવમાં કર્તા કર્મ અધિકાર આવી ગયો. શું છે આ? આ પ્રારંભનું બધું આખું રૂચિનો જે પ્રકારનો છે ને, રૂચિનો ત્યાગ, એનો અર્થ શું છે? કોઈ પણ બાહ્ય વિષય નહીં, આજે જેમ આવ્યું હતું એવી રીતે એ સંબંધીનો રાગ પણ આવ્યું હતું બાહ્યમાં, સંયોગ અને સંયોગ પ્રત્યેના રાગ, એના પ્રત્યે હવે શું છે? પેલું મમત્વ. મમત્વ એટલે મારાપણું, અને અહમભાવ એટલે હુંપણું. જેમ બે હોય છે ને, આપણને 7 તત્વ અથવા 9 તત્વ લઈએ, એમાં કેટલા તત્વની ભૂલ છે આપણી પાસે? 9 તો નથી આપણને, કે મોક્ષની શું ભૂલ છે? શું એની? અમને તો મોક્ષ જોવે છે, અમારે સંવરની જ્યાં તો પ્રગટ કરવા, એમાં ભૂલ ક્યાં છે? નથી ને, આપણને પ્રગટ નથી થયા એગ્રી, પણ એની ભૂલ તો નથી ને? એ જીવ અજીવની ભૂલ છે, સંવર નિદ્રા ને મોક્ષની તો નથી ને. અને આમાં અમસ્તા અમે આશ્રય બંધ નહીં, પણ આશ્રય ખરાબ બંધ એટલે અમે બોલીએ છીએ. અમે તો ખાઈને બોલવાથી માર્ગ નહીં મળે, રૂચિના પેલા પ્રણમનથી થવું જોશે. આપણે તો બધા શું કહેવાય, હોશિયાર છીએ? નહીં, હોશિયાર તો નથી, કેવા છીએ? ભાષાથી અને વિકલ્પથી, વાણી કે વિકલ્પથી તારી વિપરીતતા મટવાની નથી. ક્યાંક ને ક્યાંક ભાષા બોલતા આવડી ગયા, વિકલ્પો કરતા આવડી ગયા, એટલે ઘણી લે કે મેં ઘણું કર્યું છે. અંદર રૂચિના પ્રણમનમાં શું થઈ રહ્યું છે? અંદરમાં તારો આત્મા સાક્ષી કરતા આવવો જોઈએ. કે ના બાહ્ય વિષયોમાં શું સુખ છે, તો મારા પણ એમાં જેમ અજીવ મારા એ કોની છે, અજીવ તત્વ સંબંધે, અને હું અજીવનો આવી ગયું અહમપણો, અને એ મારા એ શું આવી ગયું મમત્વપણો. એ સંયોગો મારા એ અજીવ તત્વ અને હું અજીવ રૂપે એ જીવ તત્વની ભૂલ. અને જ્યાં આવું અહમપણું અને મમત્વપણું હોય ત્યાં નિયમથી શું હોય છે, કર્તતા ભાવ હોય છે. આજે આવ્યું તો બધું જે પરદ્રવ્ય છે એને ગ્રહીને છોડી શકાય છે, એક દ્રવ્ય પોતે બીજા રૂપે સંક્રમણ નથી થતું અને સંક્રમણ ન પામે કરે છે કેવી રીતે, કરતા કર્મમાં આવ્યું હતું ને, અણસંક્રમ્યું તે કેમ પરિણમાવે અન્યને. એ થોડીક ગાથા જેવું બોલીએ તો થોડાક શબ્દો પણ મોઢે ચડી જાય એવા છે બધા એમાં. તો અહીંયા કે પેલો અહમભાવ મમત્વભાવ નથી તો કર્તાપણાનું પણ અભિમાન નથી, કર્તૃત્વ બુદ્ધિ પણ નહીં, અને જો કર્તૃત્વ બુદ્ધિ નથી તો ભોગતાપણું પણ નથી. આ બધી લિંક છે. તો એ રીતે અહીંયા અને અહીંયા સુધી કોને આવી, શ્રદ્ધાની વિપરીતતા. હવે જે રાગ દ્વેષ આદિ ભાવ એ કોણ આવ્યા, ચારિત્ર સંબંધ આવ્યા ને. સામાન્યપણે ત્રણ આવે ને, મોહ રાગ અને દ્વેષ. આ મોહના ત્રણ ડિવિઝન આવી ગયા દર્શન મોહમાં, ત્રણ અહમભાવ મમત્વભાવ અને કર્તાપણાનો ભાવ. અને જીવનમાં જે જેનો કરતા હોય એના ફળનો એ શું હોય છે, ભોગતા હોય. કરે બીજો અને ભોગતા, કોઈ ક્રાઇમ કોક કરે અને જેલમાં બીજો જતો હશે કે એ જ પનિશ, એને જ પનિશ થશે. તો એમ અહીંયા અને રાગ વેસે ચારિત્ર, એ આંતરિક સંસાર છે. એ આંતરિક સંસાર એટલે તારી પણતીમાં પ્રગટ કરેલો સંસાર છે. સંયોગ એ સંસારના નિમિત્ત છે, સંસાર ન્યા નથી. સંસાર ક્યાં છે, તારી અજ્ઞાનમય પર્યાયમાં છે. અને જો પર્યાયમાં સંસાર છે તો એનો નાશ થઈને થતો મોક્ષ પણ ક્યાં હોય, પર્યાયમાં હોય. એ કોના નામ છે, જે સાત તત્વો લઈએ છીએ એમાં આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ કોના નામ છે, જીવની પર્યાયના નામ છે. કે જ્યાં અશુદ્ધતા છે તો ત્યાં જ અભાવ થઈને શુદ્ધતા થાય. કોઈ ઘરની અંદર કોઈ મલિનતા હોય તો એને સાફ કરીએ તો શુદ્ધતા ક્યાં થશે, ત્યાં જ થાય કે નહીં. જ્યાં અંધકાર હતો અને લાઇટ સ્વિચ ઓન કરી તો પ્રકાશ પણ ક્યાં થશે, તો સંસાર પણ મારી પર્યાયમાં છે, મોક્ષનો માર્ગ પણ મારી પર્યાયમાં છે અને મોક્ષ પણ મારી પર્યાય. તો અહીંયા આપણને દેખે એ તારો સંસાર છે અને સેનાથી ઉભો થયો છે, અજ્ઞાનતાએ ઉભો કરેલો સંસાર છે. આવે છે બંધ અધિકારમાં એ જ મિથ્યાત્વથી આખો આ ઉભો રાગ દ્વેષ કેરાય છે અને એનાથી બંધ થયા કરે. એમ આખો સંસાર સેનાથી ઉભો થાય છે, અજ્ઞાન. અજ્ઞાનતાથી ફરીથી રિવર્સ વાંચીએ, અજ્ઞાનતા છે તો અજ્ઞાનતાથી શું થાય છે, પર પદાર્થોમાં મમત્વ ભાવ થાય છે, શરીર આદિમાં અહમપણું ભાવ થાય છે, એનો કર્તત્વ ભાવ થાય અને પોતાની ઈચ્છા પ્રમાણે પણમે તો રાગ થાય છે, ઈચ્છાથી વિરુદ્ધ પણમે તો દ્વેષ થાય. અને આ આખો સંસાર છે. ક્યાંથી શરૂ થયો, અજ્ઞાનતાથી. હું અને શરીર જુદા છે, સંયોગો જુદા છે એવું જ્ઞાન તો નથી, તો અજ્ઞાન દશામાં એને મારા અને હું એનો. તો એ રીતે આખો એ સંસાર છે. અને હવે હવે શું કરવું છે, આત્મ સ્વભાવની સન્મુખતા. એ આ ઉપાય છે. આજે આવે ને જે રાગ દ્વેષ મોહ છે તેનું શું થાય છે, ઉપસમ સ્વરૂપ પણ દેખાય, ક્ષીણ થઈ જાય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. અને માટે જ્ઞાન સંયમાદિ મોક્ષ પદના કહેવાય છે ઉપાય. એમ અહીંયા કહે છે શું કરવું છે, અનાદિથી કોની સન્મુખતામાં આપણે અટક્યા છીએ, પર પદાર્થમાં છે. હવે શું કરે છે, શું બદલાવવું છે, સંયોગ બદલાવવો છે કે ઉપયોગ બદલાવવો છે. આવે છે ને ક્યાંક, આવે છે ને એવું ક્યાંક, ક્યાં આવે છે, પૂજ્ય બેનસીના વચનામૃતમાં કેમ આવે, હે જીવ કોને સંબોધે છે આપણને, કે કોક જીવ હશે એટલે ને, હે જીવ. બહુ સરસ એક વિચાર આવે, એક સંબોધનમાં પણ એક ઘણું શું છે, તું તને જો જીવપણે માનતો હો તો તારી પાત્રતા શરૂ થઈ છે. તું જ હજી તને હું સંયોગ વાળો છું ને શરીર વાળો છું ને, તો તારી તો હજી કોઈ પાત્રતા તૈયાર નથી. એટલું કેમ ન થવું જોઈએ કે હું પણ, હવે એવું તો બધા વાંચતા ન હોય ને, બાળપોથી શું આવે પેલું શીખડાવવામાં આવે, હું શરીર છું, હું રાગ દ્વેષી છું, હું શું છે જીવ છું, મારામાં, એ તો બાળક હતા ને, હવે મારામાં હું શરીર છું, મારામાં મારી પાસે પૈસા છે, એવું જોઈને હવે તો એવું શીખવાનું. પેલું તો બધું કેવું હતું ચાઇલ્ડહુડમાં હતું ને, એક વાત ગુરુદેવસિંહના પ્રવચનમાં એ વાત ચાલતી હતી ત્યારે થોડીક પ્રવચનમાં, જેને ગુરુદેવ ક્યારેક પ્રશ્નોત્તરમાળા પાઠશાળા પણ લેતા હોય, ત્યાં મોટી ઉંમરના હોય, બહુ ખબર ન હોય થોડી ઘણી હોય, ત્યારે પછી રામજીભાઈ એમ બોલે ને, સાહેબ અમે તો બધા મોટા થઈ ગયા હવે તો બધા. ગુરુદેવ ત્યારે એમ કીધું, ઘણાને સીધું ડાયરેક્ટ એન્ટ્રી અહીંયા થઈ ગયું હોય કે એમાં શું છે, આપણે મોટા હોઈએ તો પણ પાઠશાળામાં જવું એમાં શું વાંધો છે, તો આપણને થોડું શું લાગે, શરમ જ લાગે ને, અમે આટલી ઉંમરના મોટા, હવે ઓલા છોકરા 12-15 વર્ષના એ ન બેસાય ને. જ્ઞાનના સમજણ માટેની કોઈ પણ આયુષ હોઈ શકે છે, એમાં કોઈ મર્યાદા ન સમજવી કે એટલા મોટા થયા એટલે નહીં. મારે શું જોવે છે, જ્ઞાનની સમજણ, અને જ્ઞાનની સમજણમાં સર્વ દુઃખનો ઉપાય છે. જ્ઞાનની સમજણ સમસ્ત સમાધાન કરી દેશે, અને જેની પાસે સમાધાન છે તેની પાસે નિરંતર સુખ શાંતિ છે. પણ જ્ઞાનમાં સમાધાન નથી કરતા, આકુળતાથી દુઃખી થઈ રહ્યા. તો અહીંયા ફરીથી કેની સન્મુખ હવે થવું છે, આખું બદલાવાનું શું છે. આપણે પૂજ્ય બેનસીનો બોલ્યા હતા કે હે જીવ, હવે કન્ડિશન, તને ક્યાંય ન ગમતું હોય તો, અને આમાં જ નાપાસ છીએ આપણે, શું છે, કદાચ હજી હું જીવ છું તેમ બધા, પણ તને ક્યાંય ન ગમતું એક વિચારવા જેવું છે, એની જગ્યાએ આપણા અભિપ્રાયને પૂછી લેવું, આપણો અભિપ્રાય મોહ ભાવ શું કે, મને બધે જ ગમે છે. જ્ઞાની કહે છે ક્યાંય ન ગમે, અને એની સામે આપણો મોહ ભાવ શું કહે, મને સર્વત્ર ગમે છે. આટલો તો અભિપ્રાયનો ગેપ છે. આજ પ્રવચનમાં આવ્યું હતું આ અભિપ્રાયની જે ડિસ્ટન્સ છે ને, ગેપ એવો શબ્દ એવો, એને પૂરો કરવો એનું નામ પુરુષાર્થ છે. જ્ઞાનીનો અભિપ્રાય અને આપણા અભિપ્રાય વચ્ચે મોટો આંતરો છે, ગેપ એટલે આંતરો છે, અને એ આંતરાને હવે શું કરવો છે, પૂરો, કે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે આપણો અભિપ્રાય કરવો, એ મોટા મોટો પુરુષાર્થ છે. તો તને ક્યાંય ન ગમે તો, તો હવે જ્ઞાની આપણને એક ઉપાય દેખાડે. જેમ કે ને બધેથી હાયરો થાયકો બધો હોય, જેમ કોઈને ડોક્ટરે હાથ ઊંચા કરી નાખ્યા હોય કે બા કેન્સર તો લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયો છે, ના ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ અ ફ્યુ ડેઝ, એમાં ક્યાંય પણ પોતાને ઉપાય ન દેખાતો, એમાં કોઈ એને એક દવા આપે કે મફતની આપું છું અને આ ઘણા ઉપર મેં ટેસ્ટ કર્યું ક્યોર થયો, તો લે કે ન લે, ના. જીવનમાં જો 5 ઇન્દ્રિયના વિષયોથી હું થાયકો હો, સંસાર પરિભ્રમણથી થાયકો હોય, તો જ્ઞાની એનો ઉપાય બતાવે છે. શું દેખાડે છે, તારા ઉપયોગને પલટાવીના આત્મામાં ગમાડ. શું છે, તને ઉપયોગ ક્યારે પલટશે, આત્મામાં ગમશે અને જગતમાં ક્યાંય નહીં ગમે, અસ્તિ નાસ્તિ જગતમાં, એમાં આગળ છે ને, એક આત્મામાં જરૂર ગમે એવું છે. જગતમાં ક્યાંય ગમે, બહુ સામ વિચાર કરીએ, જગતમાં ક્યાંય ગમે એવું નથી, અને એક આત્મામાં અવશ્ય શબ્દ આવ્યો હતો ને, જરૂર ગમે એવું છે, તો તારો તો ઉપયોગ પલટાવીના. અને એ ઉપયોગ પલટાવવા માટે પેલું આવો રૂચિમાં જગતની ઉપેક્ષા અને સ્વભાવની સાપેક્ષતા, આ એક ઉપાય છે. તો અહીંયા આપણને આત્મ સ્વભાવની સન્મુખતાએ તેનો નાશ, એટલે કે અજ્ઞાનનો નાશ થશે, મમત્વ ભાવ અહંભાવ કર્તૃત્વ ભાવનો નાશ થશે, અને તો અહીંયા અંદરમાં પોતાના વિભાવનો નાશ તો શું થયું, બાહ્ય સંયોગરૂપ સંસારનો, બાહ્યમાં દ્રવ્ય કર્મ પણ નહીં રહે અને નો કર્મ પણ નહીં રહે અને એનો સ્વયં અભાવ થઈને સિદ્ધ દશાની પ્રાપ્તિ થશે. આ રીતે આચાર્ય શિષ્યનો પ્રશ્ન હતો કે સંસારમાં સુખી રહે તો હું વાંધો મોહ, કે ભાઈ તું પેલા વિચાર કરી જો, સંસારમાં હજી એક અનુકૂળતા તને મળી ત્યાંથી વહી જશે અને એક પ્રતિકૂળતા આવી, એ બધું ચાયલા જ કરતું હોય છે. એમાં તો શિષ્ય હજી આપણા જેવો હશે ને કોઈ, એ હજી ફરીથી, પણ તમે એમ કહો છો કે આ સંસારમાં બધા દુઃખી છે, એવું નથી. સંસારમાં અમે તો ઘણાને ને સંસારમાં કેટલાને સુખી જોઈએ, થોડાને કે વધારે, કેટલા પર્સન્ટેજ વાઇઝ પર્સન્ટ, કેટલા દુઃખી ને કેટલા સુખી? બધે ડેવલપમેન્ટ કન્ટ્રીમાં વધારે સુખી હોય અને આપણે જેવા મહિને શું હશે? અરે વધારે ઓછે નહીં, સંસારી માત્ર જે અજ્ઞાન ભાવથી દુઃખી છે એમાં પર્સન્ટેજ નહીં પાડતો, બધા જ. એનો સરસ છે ફરીથી આચાર દેવ એને દ્રષ્ટાંત આપીને ઉત્તર આપણને.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ભરત ક્ષેત્રના ઋષભાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાન જય હો. વિદેશ ક્ષેત્રમાં સિમંદરાદિ 20 વિહરમાં તીર્થંકર ભગવાન નો જય હો. અડકબરના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ જીનવાણી માથનો જય હો. કુંકુનાચાર્ય દેવ અમૃતનાચાર્ય દેવ આદિ સમસ્ત આચાર્ય દેવનો જય હો. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. દશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતા કૃપાળુ દેવનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો.
આત્મશ્રીજીના પ્રદાન શાસ્ત્ર નથી, આત્મશ્રીજીના પ્રદાન.